એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે ગુજરાતી સાહિત્યના એક એવા સ્વરૂપની વાત કરવાના છીએ જે ખૂબ પ્રચલિત છે, પણ કદાચ એના વિવેચનની ગંભીર ચર્ચા ઓછી થાય છે. હું વાત કરી રહ્યો છું નવલિકાની, અને ખાસ કરીને આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે એનું સર્જન અને વિવેચન આ બંને વચ્ચે જે એક પ્રકારની આંટીગોટી છે એ શું છે. આ માટે આપણી ચર્ચાનો આધાર રહેશે આપણા જાણીતા સાહિત્યકાર સુરેશ જોશીનો એક ખૂબ મહત્વનો લેખ, નવલિકા, સર્જન અને વિવેચન. આ લેખ આપણને સમજાવશે કે નવલિકા ભલેને નાનું સ્વરૂપ હોય, પણ એનું મૂલ્યાંકન કરવું કેમ આટલું અઘરું છે, અને સારા વિવેચકે શું ધ્યાનમાં રાખવું જોઈએ. તો ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ. શરૂઆત ત્યાંથી કરીએ કે કોઈ પણ સાહિત્ય જ્યારે વિકાસ કરતું હોય ત્યારે એમાં સર્જન અને વિવેચન એમ કહેવાય કે સાથે સાથે ચાલતા હોય, ક્યારેક સર્જન આગળ તો ક્યારેક વિવેચન. સુરેશ જોશી જ્યારે આ લેખ લખી રહ્યા હતા ત્યારે નવલિકાઓનું સર્જન ખૂબ મોટા પ્રમાણમાં થતું હતું. એ સંદર્ભે એમને વિવેચનની જરૂરિયાત ખાસ લાગી હશે, ખરું ને?
તદ્દન સાચી વાત. જોશી સાહેબ એ મુદ્દો ખાસ ઉઠાવે છે કે જ્યારે નવલિકાઓનું, એમણે થોડો કટાક્ષમાં ઉત્પાદન શબ્દ પણ વાપર્યો છે, એટલું બધું સર્જન થતું હોય ત્યારે એક સજાગ વિવેચનની જરૂર બહુ વધી જાય છે. એવું વિવેચન જે ખાલી પરિચય આપીને ન અટકે કે વખાણ કરીને પૂરું ન કરે, પણ ખરેખર મૂલ્યાંકન કરે, શું સારું છે, ઉત્તમ છે એને બિરદાવે, અને જે નબળું છે, કનિષ્ઠ છે, માત્ર અનુકરણ છે, એને સ્પષ્ટ રીતે, એમ કે એને કે છોચ વગર કહે. આપણે જોઈએ છીએ ને, સામયિકો પાના ભરવા વાર્તાઓ છાપે છે, રેલવે સ્ટોલ પર પણ વાર્તા સાહિત્યની માંગ હોય છે, પણ શું એ બધું જ સાહિત્યની કક્ષાનું છે? આ સવાલ મોટો છે, અને આ જથ્થામાં કોઈ સારો શક્તિશાળી સર્જક દટાઈ ન જાય એ જોવાનું કામ ખરેખર તો વિવેચનનું છે.
લેખમાં એક સરખામણી પણ આવે છે કે કવિતાનું વિવેચન કરવું કદાચ થોડું પ્રમાણમાં સહેલું, કારણ કે એમાં છંદ, અલંકાર એ બધાના ચોક્કસ માળખા છે, એના વિશે નિશ્ચિત વાત થઈ શકે, પણ નવલિકામાં આવી કોઈ તૈયાર સગવડ નથી મળતી, એટલે વિવેચન વધુ ગૂંચવાડાભર્યું બને.
બિલકુલ, આ બહુ જ પાયાનો મુદ્દો છે. જુઓ, નવલકથા અને નવલિકા બંને ગદ્ય સ્વરૂપો, બંનેમાં પાત્ર, પરિસ્થિતિ, વાતાવરણ, લેખકનું દૃષ્ટિબિંદુ આ બધું સામાન્ય રીતે હોય.
હા, હોય જ,
પણ માત્ર આ તત્વો છે એટલે બંનેનું વિવેચન એક જ રીતે ન થાય. નવલિકામાં આ બધા તત્વોનું જે સંયોજન થાય છે, એમનો જે પરસ્પર સંબંધ છે, અને એમાંથી જે આખું સ્વરૂપ બને છે એ નવલકથા કરતાં જુદું છે. એની ટૂંકાએ જ એની શક્તિ છે, અને ક્યારેક મર્યાદા પણ. એટલે નવલિકાને એક અલગ, એક વિશિષ્ટ સાહિત્ય સ્વરૂપ તરીકે ઓળખવાનું, એના લક્ષણો બાંધવાનું કામ જ અઘરું છે. અને જો સ્વરૂપ જ બરાબર ન સમજાયું હોય તો પછી એના મૂલ્યાંકનના ધોરણો ક્યાંથી નક્કી કરવા? એ તો એનાથી વધુ મુશ્કેલ બને ને.
અરે નહીં, આપણે ત્યાં એમ મનાય છે કે આ સ્વરૂપ પશ્ચિમમાંથી આવ્યું, પણ શું પશ્ચિમમાં કોઈ એક જ પ્રકારની નવલિકા છે? લેખમાં તો ઘણા નામ છે, મોપાસાં, ચેખોવ, હેમિંગવે, ફોકનર, આ બધા તો બહુ અલગ લાગે છે.
સાચી વાત પકડી. સુરેશ જોશી એ જ કહે છે કે આપણા વિવેચને એટલું તો નોંધ્યું છે કે પશ્ચિમમાં મુખ્ય બે ધારા છે, એક મોપાસાની જે ઘટના પ્રધાન સુગઢ હોય, અને બીજી ચેખવની જે વાતાવરણ, પાત્રની મનોદશા પર ભાર મૂકે.
હા, એ વાત તો જાણીતી છે,
પણ જોશી કહે છે આટલું પૂરતું નથી. આ બે પ્રકારોને એકબીજાથી અલગ શું પાડે છે, એમના વ્યાવર્તક લક્ષણો કયા, એની ઊંડી ચર્ચા, એની સ્પષ્ટતા આપણા વિવેચનમાં ઓછી થઈ છે, અને વાત ત્યાં અટકતી નથી. એ પછીના લેખકો જેમ કે હેમિંગવે, જેમણે ગદ્યની કરકસર અને સૂચકતા પર કામ કર્યું.
હા, મિનિમલિઝમ જેવું.
બરાબર છે. કે પછી ફોકનર, એમના કથન રીતિના પ્રયોગો, સેલિન્જર જે પાત્રના આંતરિક વિશ્વમાં ઊંડા ઉતર્યા, આ બધાએ નવલિકાને કેવી રીતે આગળ વધારી, એમાં શું નવું ઉમેર્યું, એની ગંભીર ચર્ચાનો અભાવ છે. અને આ જાણકારી ખાલી જાણવા ખાતર નહીં, પણ આ નવલિકા સ્વરૂપમાં કેટલી બધી શક્યતાઓ છે એ સમજવા માટે જરૂરી છે.
બરાબર. તો સ્વરૂપની જટિલતા અને પશ્ચિમના પ્રભાવની અધૂરી સમજ, આ બે મુદ્દા પછી લેખ એ વાત પર આવે છે કે આપણે નવલિકાઓનું મૂલ્યાંકન કરીએ છીએ કેવી રીતે. ઘણીવાર પેલી એક ટીકા સાંભળવા મળે છે, બટ ઇટ ડઝ નોટ ક્લિક. આનું શું કરવું? આ તો બહુ વ્યક્તિલક્ષી નથી લાગતું.
હા, અને જોશી સાહેબ બરાબર આ ક્લિકવાળી વાટ પર જ સવાલ ઉઠાવે છે. એ કહે છે કે આ બહુ અસ્પષ્ટ ટીકા છે, ઉપર છલ્લી છે. કહેવાનો મતલબ શું? કદાચ એમ કે વાર્તાના ટુકડા બરાબર જોડાયા નહીં, એક સળંગ અનુભવ ન મળ્યો.
હા, કદાચ એવું જ.
અથવા એમ કે વાર્તાનો અનુભવ અને એની પાછળનું રહસ્ય, એની કડી બરાબર જોડાઈ નહીં. પણ જોશી કહે છે કે જો આ બધું બરાબર બંધ બેસવું એ જ એકમાત્ર માપદંડ હોય તો પછી ચેખોવ કે કાફકા જેવા લેખકોની શ્રેષ્ઠ રચનાઓ કદાચ નિષ્ફળ જાય, કારણ કે એમની વાર્તાઓમાં બધું સુઘડ નથી હોતું. જીવન જેવું જ હોય છે, થોડું અસ્તવ્યસ્ત.
સાચી વાત.
બીજી બાજુ મોપાસાં કે ઓ હેનરી જુઓ, એમની વાર્તાઓમાં બધું એટલું સરસ ગોઠવાયેલું હોય, એટલું ક્લિક થાય કે ક્યારેક લાગે કે આ તો ખાલી કારીગરી છે, યાંત્રિક કરામત છે, કળા ઓછી ને ચતુરાઈ વધુ. જોશીનો મુદ્દો એ છે કે સાચી કલાકૃતિમાં તો રચના પોતે જ એક રહસ્ય બનવી જોઈએ. કથન અને પ્રેરણા અલગ ન પડવા જોઈએ, ભળી જવા જોઈએ. એટલે ક્લિક થયું કે નહીં એના કરતાં રચનાની આંતરિક સપ્રમાણતા, એની સૂક્ષ્મતા જોવી વધુ જરૂરી છે.
એટલે ટીકા વધુ સ્પષ્ટ અને મુદ્દાસર હોવી જોઈએ, માત્ર અંગત પ્રભાવ પર આધારિત નહીં.
ચોક્કસ, આ સિદ્ધાંત આજે પણ એટલો જ લાગુ પડે.
સારું, તો આ ક્લિક જેવી સામાન્ય છાપથી આગળ વધીએ. નવલિકામાં અમુક ચોક્કસ ટેકનિક વપરાય, જેમ કે પ્રતીક, કલ્પન. એના વિશે પણ ફરિયાદો થાય છે કે આ બધું વાર્તાને ગૂંચવી નાખે છે, વાચકને અઘરું પડે છે. આ વિશે શું?
અહીં જોશી બહુ મહત્વની વાત કરે છે. એ કહે છે કે ભાઈ, પ્રતીક અને કલ્પન એ તો ભાષાની શક્તિ છે, વ્યંજના નિપજવવાની રીતો છે.
વ્યંજના એટલે સૂચિત અર્થ, બરાબર? જે સીધું નથી કહ્યું.
હા, ગર્ભિત અર્થ. આ તો સાહિત્યના સાધનો છે. એટલે પ્રશ્ન એ નથી કે પ્રતીક છે કે નહીં, પ્રશ્ન એ છે કે એનો ઉપયોગ કેવી રીતે થયો છે. શું એ પ્રતીકો બહુ ઉઘાડા છે, આમ તરત દેખાઈ જાય એવા, જાણે લેખકે પરાણે ગોઠવ્યા હોય એવા? શું એ લેખકના કોઈ વિચારનું સમીકરણ બની ગયા છે? જો એમ હોય તો પછી ભલે ને પ્રતીક હોય, એની કલાત્મકતા મરી જાય. ખરી કળા તો એ છે કે સાવ સાદી લાગતી વાતમાં પરિસ્થિતિ પોતે, વાતાવરણ પોતે, અથવા કોઈ પાત્ર પોતે જ એક ઊંડો પ્રતીકાત્મક અર્થ ધારણ કરી લે, સહેજ રીતે. જોશી માને છે કે આપણા સાહિત્યમાં આવા સૂક્ષ્મ ઓર્ગેનિક પ્રતીક પ્રયોજનની સૂઝ હજુ કેળવવાની જરૂર છે.
એટલે પ્રતીકને કારણે વાર્તા અઘરી બને એ ફરિયાદ હંમેશા સાચી નથી હોતી.
ના, નથી હોતી. જોવાનું એ છે કે પ્રતીકથી કૃતિમાં ઊંડાણ આવ્યું, અર્થપૂર્ણતા વધી, કલાતત્વ ખીલ્યું કે નબળું પડ્યું, એ મહત્વનું છે. ક્યારેક તો અમુક લોકો આધુનિક દેખાવા માટે પ્રતીક ગયેલી બાબતોની મજાક ઉડાવે છે, પણ એમની સમજ પણ કદાચ સ્પષ્ટ નથી હોતી.
પ્રતીકની જેમ જ બીજો એક મુદ્દો છે વાસ્તવિકતાનું નિરૂપણ. નવલિકામાં વાસ્તવિકતા કેવી રીતે આવે, એમાં પણ કોઈ પડકારો છે?
ચોક્કસ છે. સુરેશ જોશીનું નિરીક્ષણ એવું છે કે આપણું કથા સાહિત્ય એમના સમયમાં હજુ પેલી 19મી સદીના યુરોપિયન નેચરલિઝમમાંથી પૂરેપૂરું બહાર નથી આવ્યો.
એટલે જેવું દેખાય એવું જ બતાવવું, ફોટોગ્રાફિક જેવું?
હા, લગભગ એવું. ઝોલા કે બાલઝાકની અસર ક્યાંક ક્યાંક દેખાય. પણ જોશી કહે છે કે દુનિયા બદલાઈ ગઈ છે, આપણી સંવેદનાઓ બદલાય છે, અનુભવો જટિલ બન્યા છે, તો એની અસર સાહિત્યમાં વાસ્તવિકતાના નિરૂપણ પર પણ પડવી જોઈએ ને, જેની પૂરતી નોંધ લેવાય નથી. વાસ્તવિકતા એટલે ખાલી જે આંખે દેખાય કે કાને સંભળાય એટલું જ નહીં, એમાં માણસનું આંતરિક જગત પણ આવે, કલ્પના આવે, સ્વપ્ન આવે, અને ક્યારેક તો સાવ કપોલ કલ્પિત એટલે કે ફેન્ટસી જેવું, એ પણ વાસ્તવિકતાનો ભાગ બની શકે, જો સર્જક એને પોતાની કૃતિના વિશ્વમાં બરાબર ગોઠવી શકે તો.
એટલે લેખક જેને અવાસ્તવિક ગણવામાં આવે એનો પણ ઉપયોગ કરી શકે?
હા, કરી શકે. જો એ કૃતિના તર્કમાં બંધ બેસતું હોય અને એનાથી કૃતિ વધુ સબળ બનતી હોય, શરત એટલી કે એ કૃતિમાં એની અનિવાર્યતા સિદ્ધ થવી જોઈએ, વાસ્તવિકતાનો ખ્યાલ પણ બદલાતો રહે છે.
આનો મતલબ એ થયો કે નવલિકાના વિષય અને એને રજૂ કરવાની રીત એમાં પણ ઘણી છૂટછાટ છે. એવું જરૂરી નથી કે કોઈ ઘટના કે પાત્રની આસપાસ જ હોય.
બિલકુલ જરૂરી નથી. જોશી આ બાબતે સ્પષ્ટ છે. એમનું કહેવું છે કે એવી નવલિકા પણ શક્ય છે જે મુખ્યત્વે વાતાવરણ જ ઊભું કરતી હોય. એવી રચના કદાચ કવિતાની નજીક લાગે પણ હોય તો નવલિકા જ
રસપ્રદ.
એવી જ રીતે જો પાત્ર પ્રધાન નવલિકા હોય તો એનો મતલબ એ નથી કે એ કોઈ વિચિત્ર માણસની કેસ હિસ્ટ્રી બની જાય. એનો હેતુ તો પાત્રના વ્યક્તિત્વના કોઈ મર્મને, કોઈક પાસાને સૂચક રીતે રજૂ કરવાનો છે, વ્યંજના દ્વારા. અને જો લેખક મનોવિજ્ઞાન કે જીવનદર્શનનો ઉપયોગ કરે તો એ સાધન તરીકે જ થવો જોઈએ, અને એ પણ અનાસક્ત ભાવે.
એટલે નવલિકા કોઈ સિદ્ધાંતના પ્રચારનું માધ્યમ ન બનવી જોઈએ.
બરાબર. કૃતિ પોતે એનો કલાત્મક આકાર એ જ મુખ્ય રહેવો જોઈએ.
અને આ બધા મુદ્દાઓની ચર્ચા પછી લેખના અંતે સૌથી વધુ ભાર શેના પર મુકાયો છે? મને લાગે છે ગદ્ય પર. શા માટે ગદ્ય આટલું મહત્વનું?
હા, અને આ કદાચ આખા લેખનો સૌથી મહત્વનો, સૌથી કેન્દ્રવર્તી મુદ્દો છે. ગદ્ય એટલે કે લેખકની ભાષા, શબ્દોની પસંદગી, વાક્યરચના, એનો લય, આ બધું નવલિકાના સર્જનમાં પાયાનું છે. કારણ કે સુરેશ જોશીએ એમના લેખમાં એક અદ્ભુત વાક્ય લખ્યું છે જે હંમેશા યાદ રાખવા જેવું છે. નવલિકાકાર વાક્ય ગોઠવતી વખતે કેવળ વાક્ય નથી ગોઠવતો, પણ વિશ્વ ગોઠવતો હોય છે.
વાહ, ખરેખર સચોટ વાત.
આ એક જ વાક્ય બધું કહી દે છે. લેખક પોતાના ગદ્યથી જ પાત્રોને જીવંત કરે છે, વાતાવરણ રચે છે, અનુભવને આકાર આપે છે. કૃતિની આખી દુનિયા એ ગદ્ય પર જ ઊભી હોય છે. જો ગદ્ય નબળું હોય, શિથિલ હોય, ભાષામાં જોમ ન હોય, તો પછી વિચાર ગમે તેટલો સારો હોય, વાર્તાનો પ્લોટ ગમે તેટલો સારો હોય, કૃતિ કલાત્મક નહીં બને. નવલિકાની ખરી કસોટી એના ગદ્યમાં છે. એટલે વિવેચકે પણ ખાલી વાર્તા શું છે એના પર નહીં, પણ એ વાર્તા કેવી રીતે કહેવાય છે, એના ગદ્યની તાકાત કેટલી છે, એની સૂક્ષ્મતા કેવી છે, એ બારીકાઈથી તપાસવું જોઈએ.
ખરેખર આખી ચર્ચા પરથી એ જ સાર નીકળે છે કે સુરેશ જોશી નવલિકાના વિવેચન માટે કોઈ સહેલી ફોર્મ્યુલા નથી આપતા, પણ એ સમજાવે છે કે આ કામ કેટલી સંવેદનશીલતા અને ઊંડાણ માગી લે છે. આપણે એના સ્વરૂપની ખાસિયતો, પ્રતીક અને વાસ્તવિકતા જેવા તત્વોના બદલાતા અર્થો, અને સૌથી મહત્વનું ગદ્યની શક્તિ, આ બધું ધ્યાનમાં રાખવું પડે. પેલું ક્લિક થયું કે નહીં એટલાથી ન ચાલે.
બરાબર. જોશીનો આખો લેખ આપણને વ્યક્તિલક્ષી અભિપ્રાયોથી ઉપર ઉઠીને રચનાના આંતરિક તત્વ, એના કલાતત્વ પર ધ્યાન આપવા પ્રેરે છે. કૃતિની સાભિપ્રાયતા એટલે કે એની અર્થસભરતા, એનો હેતુ, અને એ હેતુ સિદ્ધ કરવામાં ગદ્ય કેટલું સફળ રહ્યું છે એની ચર્ચા થવી જોઈએ. પશ્ચિમી પ્રભાવની વાત કરીએ, પણ ખાલી નામ ગણાવીને નહીં, એમના કામનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીએ, જેથી આપણે નવલિકા સ્વરૂપની શક્યતાઓને વધુ સારી રીતે સમજી શકીએ અને આપણી પોતાની રીતે એને વિકસાવી શકીએ.
અને મને લાગે છે કે જોશી સાહેબે જે મુદ્દાઓ દાયકાઓ પહેલા ઉઠાવેલા એ આજે પણ એટલા જ લાગુ પડે છે. આજે આપણે માઇક્રોફિક્શન, ફ્લેશ ફિક્શન જેવા નવા સ્વરૂપો જોઈએ છીએ. કોઈપણ લઘુકથા સ્વરૂપના મૂલ્યાંકન માટે આ સિદ્ધાંતો, સ્વરૂપની ચોકસાઈ, ભાષાની ક્ષમતા, સૂચન શક્તિ, આ બધું કામ લાગે એવું છે. કદાચ આ ચર્ચા આપણને કોઈપણ વાર્તાને વધુ ધ્યાનથી, વધુ સજાગતાથી વાંચવા કે જોવા માટે પ્રેરી શકે.
અને હા, એના પરથી એક છેલ્લો વિચાર આવે છે જે કદાચ થોડો સાહિત્યની બહારનો છે પણ જોડાયેલો છે. આપણે આજના ડિજિટલ યુગમાં જોઈએ છીએ ટૂંકી ફિલ્મો, વેબ સિરીઝ, જાહેરાતો, સોશિયલ મીડિયા પરની રીલ્સ, આ બધામાં પણ ક્યાંક ને ક્યાંક વાર્તા કહેવાનો પ્રયાસ હોય છે.
હા, ચોક્કસ, કથાત્મકતા તો બધે જ છે.
તો આ ટૂંકા, સંક્ષિપ્ત માધ્યમોમાં જે રીતે વાર્તા કહેવાય છે, સંકેતોનો ઉપયોગ, ઓછામાં વધુ કહેવાની વાત, જોનાર તરત અસર કરવાની જરૂરિયાત, શું આ બધાના મૂળભૂત સિદ્ધાંતો આપણે આજે ચર્ચેલા નવલિકાના વિવેચનના મુદ્દાઓ સાથે ક્યાંક જોડાયેલા છે? જેમ કે સંક્ષિપ્તતામાં અર્થ કેવી રીતે ભરવો, સૂચન શક્તિ, પેલી ક્લિક થવાની વાત.
વિચારવા જેવો મુદ્દો છે. શું આ બધા વચ્ચે કોઈ સમાનતા છે?
હા, આ એક રસપ્રદ દિશા છે જેના પર વધુ વિચારી શકાય. કદાચ જૂના સિદ્ધાંતો નવા માધ્યમોને સમજવામાં પણ મદદરૂપ થાય.
આ પ્રસ્તુતિ એકતરા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. સાંભળવા બદલ આભાર.